અર્યંતની આરાધનાનું બાહ્ય લિંગ છે કરુણા, આંતરલિંગ છે ભેદ છેદ તન્મયતા. અર્યંત પદનું આરાધન કર્યું, અર્યંતે આપણને માર્ગ બતાડ્યો, મોક્ષ માર્ગ બતાડ્યો. અર્યંતનું આરાધન કરીને, અર્યંતના માર્ગની ઉપાસના કરીને આપણે જે કંઈ કરીએ, એ કરીને જે કંઈ મેળવીએ, એ મેળવ્યા પછી જો પાછું ચાલ્યું જવાનું હોય તો આ બધી આટલી બધી માથાકૂટ કરવાની ને આટલી બધી આરાધના કરવાનો કોઈ અર્થ ખરો? આજ તમે હેરાન થયા, બધો ભોગ આપ્યો, બધું કર્યું, ખાવાનું છોડ્યું, પ્રવૃત્તિઓ છોડી, ઝંઝાળો છોડી, બધું કરી ને બેઠા અહીંયા આગળ સિદ્ધચક્રની સાધના કરી, અર્યંતનું ધ્યાન કર્યું, અર્યંતની માળા ગણી, અર્યંતની ભક્તિ કરી, બધું કર્યું, અને એ ભક્તિ દ્વારા, એ અર્યંતના માર્ગની ઉપાસના દ્વારા જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ, જે આનંદ, જે સુખ, જે શાંતિ, એ જો કાયમ ટકવાના ન હોય, એ પાછું જો ચાલ્યું જવાનું હોય તો આ બધું કરવાની અર્થ શું એનો? પણ એવું નથી. અર્યંતના માર્ગે ચાલીને એકવાર તમે જે મેળવો છો એ સદા માટેનું તમારું બની જાય છે એવો વિશ્વાસ તમને બેસાડનાર જો કોઈ હોય તો તે અનંતા સિદ્ધો છે. એ સિદ્ધ ભગવંતો એમ કહે છે કે અમે અર્યંતના બતાડેલા માર્ગે ચાલ્યા માટે આજે આ અવસ્થાએ પહોંચ્યા છીએ. તમારે પણ અજર, અમર, અક્ષય અને અવ્યાવાદ સ્થાન પ્રાપ્ત કરવું છે તો તાઓ આવો, તમે પણ અર્યંતના માર્ગે ચાલો. અર્યંત આપણા પરમ ઉપકારી છે, પણ અપેક્ષા એ અર્યંત કરતા પણ વધુ ઉપકારી હોય તો સિદ્ધ છે. કારણ કે અર્યંતની વાત ઉપર વિશ્વાસ બેસાડનાર હોય તો તે સિદ્ધ છે. આપણને મોક્ષનો માર્ગ બતાડનાર અર્યંત, માટે એમનો આપણી પર બહુ મોટો ઉપકાર. માટે એને સેન્ટરમાં મૂક્યા, કેન્દ્રમાં મૂક્યા નવપદના, કે ભાઈ બધા એનું કેન્દ્ર તો અર્યંત જ છે. એને જો મોક્ષ માર્ગ બતાડ્યો ન હોત તો આપણે કરત શું, શેની સાધના કરત? પરમ ઉપકારી એ છે, માટે એને સેન્ટરમાં મૂક્યા. પણ અપેક્ષા એ અર્યંત કરતા પણ વધુ ઉપકારી સિદ્ધ છે, માટે અર્યંતના પણ માથે એને મૂક્યા. સૌથી સેન્ટરમાં ભલે એ હોય, પણ સૌથી ઊંચા સ્થાને કોણ? એ અર્યંતથી પણ ઊંચા મૂક્યા, ઉપરમાં ઉપર એને છે. એના જેટલું ઊંચું સ્થાન એકેનું નથી. આમાં સર્વોચ્ચ સ્થાન છે સિદ્ધનું. કારણ કે અર્યંત પણ કાયમ માટે અર્યંત રહેતા નથી. અર્યંતે પણ આખરે તો સિદ્ધ થવાનું જ. પાછું ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય એટલે અર્યંત અર્યંત બને, પણ બાકીના ચાર અઘાતી કર્મોના બંધન તો હજી આત્મા ઉપર વળગેલા જ છે. એનો પણ છેવટે ક્ષય કરીને આઠે કર્મોથી મુક્ત બનીને મુક્ત દશા, મુક્તિ પ્રાપ્ત કરવી પડે છે અર્યંતના આત્માઓને. પણ એમનું જયારે નિર્વાણ થાય છે ત્યારે અર્યંતનો આત્મા અર્યંત મટીને સિદ્ધનો આત્મા બને છે. માટે અર્યંત થયા પછી પણ મેળવવાનું સ્થાન હોય તો, અર્યંતોનો પણ આદર્શ હોય તો તે સિદ્ધત્વ. માટે એને સર્વોચ્ચ સ્થાન આપ્યું, ઉપર મૂકી દીધા. અને અર્યંત પછી તરત જ બીજા જ દિવસે સિદ્ધ પદની આરાધના બતાડી. અપેક્ષા એ અર્યંતનું મહત્વ છે, અપેક્ષા એ સિદ્ધનું મહત્વ છે. એક જ સિક્કાની બે બાજુ છે. સિક્કો આખો જ મહત્વનો, એની એકે બાજુ નકામી કહી શકો તમે? ચાંદીનો સિક્કો હોય તમારો અને એની ઉપર જે પેલા ચાંદીના સિક્કા હતા ને સરકારના રૂપિયા, હવે એમાં બે બાજુ છાપ હોય, એકે છાપ નકામી કહી શકાય? એક બાજુ છાપ હોય ને બીજી બાજુ ન હોય તો ચાલે એ સિક્કો? ચલણી ચલણમાં ચાલે જ નહીં. એમ એમાં એક જ સિક્કાની બે બાજુ છે, અર્યંત અને સિદ્ધ. એટલે દેવ તત્વની આરાધનાનો આ બે દિવસ છે. પહેલા નવ દિવસની અંદર ત્રણ તત્વની આરાધના કરવાની છે, દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ. પહેલા બે દિવસ દેવ તત્વના છે, પછીના ત્રણ દિવસ ગુરુ તત્વના છે, ને પછી ચાર દિવસ ધર્મ તત્વના છે. બે ત્રણ ને ચાર બરોબર નવ દિવસની આરાધના પરિપૂર્ણ થાય. દેવ, ગુરુ અને ધર્મ જે તત્વત્રયી જીન શાસનની એક આજની વિશેષતા છે, એ તત્વત્રયીની સાધના આ નવ દિવસની અંદર આપણને આપવામાં આવી છે. અને એમાં પહેલા બે દિવસ દેવ તત્વની આરાધનાના છે. સાકાર રૂપે દેવ તત્વની આરાધના કરવી હોય તો અર્યંતની આરાધના કરવાની છે. નિરંજન અને નિરાકાર રૂપે, જો એનું કોઈ આકૃતિ ન હોય, ના કાન કાંઈ જ નહીં, એના આત્મપ્રદેશો આવી રીતે માત્ર ગોઠવાયેલા હોય, એનો રૂપ ન હોય, એનો રંગ ન હોય, એનો આકાર ન હોય, એનું કાંઈ જ ન હોય, નિરંજન અને નિરાકાર રૂપે જો દેવ તત્વની ઉપાસના કરવી છે તો એ સિદ્ધ પદની આરાધના છે. અને એવી સિદ્ધ પદની આરાધનાનો આજે દિવસ છે. અર્યંતે જે માર્ગ બતાડ્યો એ માર્ગ ઉપર આપણે ચાલવા તો જ તત્પર બની શકશું, કે આપણને જો એની ઉપર વિશ્વાસ બેસે કે અર્યંતે જે આનંદનો માર્ગ બતાડ્યો છે, જે મુક્તિનો માર્ગ બતાડ્યો છે, એ ખરેખર બહુ સુંદર છે. અને એક વખત જે મેળવી લીધું એ પછી કાયમનું બની જવાનું છે એવો વિશ્વાસ આપણને આ અનંતા સિદ્ધો બેસાડી રહ્યા છે. એ અનંતા સિદ્ધો કહે છે કે અમે આ માર્ગે ચાલ્યા હતા, અહીં આવ્યા છીએ, આ સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને ત્યાર પછી ક્યારેય પણ અમારે ત્યાંથી પીછે હટ કરવી નથી પડી. માટે તમારે પણ સર્વોચ્ચ સુખની અનુભૂતિ કરવી હોય તો અહીં આ માર્ગે જાઓ, અર્યંત સિવાય તમારો ઉદ્ધાર નથી. એમ આપણને અર્યંત તરફ ખેંચનાર જો કોઈ હોય તો તે સિદ્ધો જ, માટે આપણા પરમ ઉપકારી બની જાય છે. એવા સિદ્ધ ભગવંતોની આજે આરાધના કરવાની. ઓમ રીમ નમો સિદ્ધાણમ એ માળા ગણતા ગણતા આજે એ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરજો કે અનંતા સિદ્ધોને મારા અનંત અનંત નમસ્કાર છે. શું સિદ્ધનો ઉપકાર આપણી ઉપર. સિદ્ધોને દીવા દાંડી જેવા કીધા છે. સંસાર સમુદ્રની અંદર દીવા દાંડી જેવા જો કોઈ હોય તો તે સિદ્ધો છે. સમુદ્રમાં જેને વાહન ચલાવવાના હોય, ભર દરિયાની વચ્ચે જેને મુસાફરીઓ ખેડવાની હોય તો દીવા દાંડી જોઈએ કે નહીં. ક્યાંક કોઈક ખડક હોય, ક્યાંક કોઈક પહાડ હોય, ત્યાં જો દીવા દાંડી ન હોય તો વાણો એની સાથે ટકરાઈ જાય ને ભૂક્કા બોલાય કે બીજું કંઈ થાય. આપણા જીવનનું નાવ ક્યાંય અથડાઈ ન જાય, કોઈક ભયંકર ખડકો સાથે ભૂક્કા ન બોલાઈ જાય અને ક્યાંય આપણે ખલાસ ન થઈ જઈએ. એટલા માટે આ વિષમ એવા સંસાર સમુદ્રની અંદર પણ આપણને સતત દિશા સૂચન કરનાર જો કોઈ હોય, આપણને માર્ગદર્શન કરનાર જો કોઈ હોય તો ત્યાં અનંતા સિદ્ધો છે. એ સિદ્ધોની દીવા દાંડી જેવા કીધા છે. એ સિદ્ધો કહે છે કે ભાઈ આડા આવડા જતાની અમારી તરફ આવો, આ બાજુ આવવામાં મજા છે, આડા આવડા જશો તો મરવાના છો, યાદ રાખજો. સતત આપણને દિશા સૂચન કરી રહ્યા છે કે આમ આવો, આવ્યા જ કરો, તમે આ બાજુ જ આવો, અમારા માર્ગે આવો, એમાં મજા છે, એમાં શાંતિ છે, એમાં સુખ છે, એમાં સલામતી છે, બાકી બધે જોખમ છે. જોજો ક્યાંય તમારું જીવન નાવ ટકરાઈ જશે, ભૂક્કા બોલાઈ જશે જો આડા આવડા ગયા તો. સાવધાન રહો, સતત એ દિશા સૂચન કરે છે આપણને. આપણા જીવન નાવના એ કપ્તાન બની જાય છે. ધ્રુવના તારા જેવા છે. આકાશમાં ધ્રુવનો તારો ન હોય તો ચાલે? ધ્રુવનો તારો શું કરે? એ બોલે કંઈ જ નહીં, એ આંગળી ઊંચી ન કરે, કશું જ નહીં. પણ માત્ર એનું અસ્તિત્વ પણ સમુદ્રની મુસાફરી કરનારા માટે કેટલું મહત્વનું. ધ્રુવનો તારો ન હોય તો ચાલે જ નહીં. એમ એમ આ વિશ્વની અંદર સિદ્ધોનું અસ્તિત્વ ન હોય તો ચાલે જ નહીં. સિદ્ધો કરે કંઈ નહીં, બોલે કંઈ નહીં, એ શાસન પણ ન સ્થાપે, એ ઉપદેશ પણ ના આપે, એ દેશ ના હોય ન દે, એ કંઈ જ નહીં. પણ માત્ર એનું અસ્તિત્વ આ વિશ્વની અંદર એ દિશા સૂચન કર્યા કરે, સાચી દિશા બતાડ્યા કરે. જેને સાચી મુસાફરી કરવી હોય અને ચોક્કસ મંજિલે પહોંચવું હોય એને માટે ધ્રુવનો તારો બહુ મહત્વનો છે. એમ અનંતા સિદ્ધોએ આપણા જીવનના માટે બહુ મહત્વના છે. જેને સાચી દિશા પ્રાપ્ત કરવી છે અને સાચા સ્થાને પહોંચવું છે એને માટે અનંતા સિદ્ધો સતત આપણનું ધ્રુવનો તારો બની ગયા છે. હોકા યંત્ર જેવા છે, દીવા દાંડી સમા છે અને સતત આપણને બોલાવી રહ્યા છે કે આ બાજુ આવો, આડા અવડા જતા નહીં, અહીં આવવામાં જ તમારી સલામતી છે. આવા એ સિદ્ધ ભગવંતો જે આપણને સતત દિશા સૂચન કરે છે એના ઉપકાર કેટલા આપણી ઉપર. એ ભલે કંઈ ન કરે, કંઈ ન બોલે, છતાં માત્ર એમનું અસ્તિત્વ પણ આપણા માટે પરમ ઉપકારી બની જાય છે. સિદ્ધો આપણા માટે પરમ ઉપકારી છે. એક વખત ઘરમાંથી ચોરને કાઢ્યા પછી ફરીથી ચોર ઘરમાં ના આવે એની પણ કાળજી કરવી પડે કે નહીં? આજે કાઢ્યા ને કાલે પાછા ઘૂસી આવવાના હોય તો કાઢવાનો કોઈ અર્થ કરો? અર્યંતના માર્ગની આરાધના કરીને જે અંતરના દોષોનો નાશ કર્યો, જે કર્મોના બંધનોને તોડી નાખ્યા, એ કર્મો વળી પાછા જો સતાવવાના હોય તો આ બધી સાધનાનો કોઈ અર્થ ન રહે. પણ સિદ્ધ ભગવંતો એ આપણને આ ખાતરી આપે છે કે નહીં, એક વખત તમે નાશ કરી નાખો કર્મોનો, પછી એની કોઈ સત્તા તમારી ઉપર કામ નહીં કરી શકે. આવી જાઓ, અમે એક વખત એ પુરુષાર્થ કર્યો, આજે હવે અમે નિર્ભય છીએ, બિલકુલ નિશ્ચિંત છીએ, કોઈ તત્વ અમને સ્પર્શી શકે એમ નથી. તમે પણ આવો, આ જ કરો. અર્યંતની સાધના દ્વારા જે મેળવ્યું એને રજીસ્ટર કરી આપનાર જો કોઈ હોય તો તે સિદ્ધ ભગવંતોનું કાર્યાલય છે. રજીસ્ટર કરાવવું પડે કે નહીં? રજીસ્ટર ન કરાવો તો હાલે, ગમે એટલું હોય તમારી પાસે. અર્યંતની આરાધના દ્વારા મેળવવાનું છે અને મેળવ્યા પછી એને રજીસ્ટર કરાવી આપનાર હોય તો તે સિદ્ધો છે. સિદ્ધત્વ એ આપણે મેળવેલું આંતરધન એને રજીસ્ટર કરી આપે છે. સિદ્ધત્વની પ્રાપ્તિ, એક વખત જે આત્મા સિદ્ધ થયો હવે એને ક્યારેય પણ અસિદ્ધ નહીં થવાનું. આવી અદભુત તાકાત જે સિદ્ધત્વની પ્રાપ્તિમાં છે, એ સિદ્ધત્વની પ્રાપ્તિ મને પણ થઈ જાય તો સારું, એટલા માટે મારે સિદ્ધપદની આરાધના કરવી છે. સિદ્ધપદની આરાધના કરતા કરતા આજે પ્રાર્થના શું કરશો? એ અનંતા સિદ્ધોને શું કરશો પ્રાર્થના? આજે કઈ માળા ગણશો? આરાધના કરતા જ નથી, કે છે વિરાધના જ કર્યા કરીએ છીએ. જે કરતા હોય એને મારે પૂછવું છે, આ બહેનોને જે લોકો દર વર્ષે હોળીઓ કરતા હશે ને માળાઓ ગણી હશે એમને મારે પૂછવું છે કે તમે શેની માળા ગણશો આજે? ઓમ રીમ નમો સિદ્ધાણમ આટલી માળા ગણશો એટલે કામ પતી જશે? ઓમ રીમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ નમો સિદ્ધાણમ, 20-20 માળાઓ ગણશો ઓમ રીમ નમો સિદ્ધાણમ. પણ એની સાથે જો એ સિદ્ધ ભગવંતો આજે નજર સામે નહીં આવે, અનંતા સિદ્ધોનું આજે ધ્યાન ધરવાનું છે. નિરંજન, નિરાકાર, અજર, અમર, અક્ષય અને અભ્યાબાદ એવા સ્થાનને પ્રાપ્ત કરી ચૂકેલા એ અનંત આત્માઓ એ સિદ્ધશિલાની ઉપર બિરાજમાન છે. ઓમ રીમ નમો સિદ્ધાણમ એની માળા ગણો અને અનંત સિદ્ધો સામે દેખાય અને એમના ચરણોમાં આપણું મસ્તક ઝૂકી જાય. એ સિદ્ધ ભગવંતોને કરેલો નમસ્કાર એની સાથે આપણા હૃદયમાંથી એ પ્રાર્થના ઉઠે કે હે અનંત સિદ્ધો, આપને કરેલા નમસ્કાર દ્વારા મને પણ આપના જેવી સિદ્ધિ પ્રાપ્ત થાય. અસિદ્ધ બનાવનાર આ વિશ્વની અંદર હવે મારે લાંબો ટાઈમ સુધી ટકવું નથી. અસિદ્ધ બનાવનાર આ વિશ્વમાંથી મને આપ ઉપાડી લો અને આપના જેવી સિદ્ધત્વની પ્રાપ્તિ મને આપ કરાવી દો, એટલા માટે હું આજે આપના શરણે આવ્યો છું. ઓમ રીમ નમો સિદ્ધાણમ એની જેમ માળા ગણો એમ એક માળા આજે એક બીજી ગણજો. સિદ્ધો આપ મને સિદ્ધિ આપો. સિદ્ધા સિદ્ધિમ મમદી સંતુ, સિદ્ધા સિદ્ધિમ મમદી સંતુ, સિદ્ધા સિદ્ધિમ મમદી સંતુ. અનંત સિદ્ધોને આજે આ પ્રાર્થના કરવાની છે. એક માળા વધુ નહીં, વીસ માળા સિદ્ધાણમની ગણો, નમો સિદ્ધાણમની. એકવીસમી માળા આ એક ગણજો કે આ વીસ માળા આપની ગણી એ એટલા માટે કે મારી પ્રાર્થના છે આપની પાસે કે સિદ્ધા સિદ્ધિમ મમદી સંતુ, અનંત સિદ્ધો આપના જેવી સિદ્ધિ મને આપ આપો. આ મંત્ર છે સિદ્ધા સિદ્ધિ મમદી સંતુ, એ તો બહુ પ્રભાવશાળી મંત્ર છે. રોજ જે એની માળા ગણે એને સિદ્ધત્વની પ્રાપ્તિ થયા વિના રેન. માત્ર આપણે તો ગડગડાવી જવાનું શીખ્યા છીએ લોગસ સૂત્ર, પણ લોગસની અંદર તો કેટલા બધા મંત્રો પડેલા છે. એક એક મંત્રો છે. અરિયંતની માળા ગણો, નમો અરિયંતાણની માળા ગણી ગયા પણ અરિયંતની કૃપાની પ્રાર્થના કરી હતી કાલે, શું કર્યું હતું? અરિયંતની આરાધના કરીને એ પ્રાર્થના કરવાની છે કે આવા મહાન અરિયંત પરમાત્માઓ આપ મારી ઉપર પ્રસન્ન થાઓ, આપની મારે કૃપા જોઈએ છે, આપનો મારે અનુગ્રહ જોઈએ છે, આપનું એકાદુ કૃપાનું કિરણ જો મારી ઉપર નંખાઈ જાય તો મને ખાતરી છે કે મારી આ સ્વાર્થ વૃત્તિના ભૂક્કા બોલાઈ જાય. આપના કિરણમાં એ તાકાત છે કે મારી આ સ્વાર્થ વૃત્તિઓની ગાંઠોને ઓગાળી નાખે, પણ એ માટે મારે જોઈએ છે આપના કૃપાના કિરણ. પણ એની સાથે એકવીસમી માળા ગણવી જોઈતી હતી કાલે. તીર્થય રામે પશ્યંતુ, તીર્થંકરો મારી ઉપર પ્રસન્ન થાઓ. આવડે છે લોગસ તો આવડે છે ને? એમાં તીર્થય રામે પશ્યંતુ આવે, પણ કોઈ દિવસ અર્થનો વિચાર નહોતો કર્યો કે હું શું બોલું છું. આ પ્રાર્થના છે, આ એક મહામંત્ર છે કે હે તીર્થંકરો આપ મારી ઉપર પ્રસન્ન થાઓ, આપની પ્રસન્નતા વિના હું જીવી શકું એમ નથી. આ અસિદ્ધ બનાવનાર અને આ સ્વાર્થ વૃત્તિઓની અંદર તાણી જનાર આ વિષમ સંસારની વચ્ચે આજે મારે જીવવાનું આવ્યું છે, એમાં જો આપની કૃપા નહીં હોય મારી સાથે, આપનો કોઈ અનુગ્રહ મને પ્રાપ્ત નહીં થયો હોય તો આ સંસારમાં મારી હાલત શું થશે? પ્રભુ આપ મારી ઉપર પ્રસન્ન રહો. તીર્થય રામે પશ્યંતુ, તીર્થય રામે પશ્યંતુ, તીર્થય રામે પશ્યંતુ. એક માળા ગણો, 108 વખત તીર્થંકરોને પ્રાર્થના કરો કે આપ મારી ઉપર પ્રસન્ન થાઓ. અને એ પછી આજે માળા ગણો સિદ્ધા સિદ્ધિમ મમદી સંતુ. અરિયંતો એ તો કૃપા કરી, હવે સિદ્ધ ભગવંતો આપ પણ મારી ઉપર કૃપા કરો અને આપ મને સિદ્ધિ આપો. સિદ્ધા સિદ્ધિમ મમદી સંતુ, સિદ્ધા સિદ્ધિમ મમદી સંતુ. સિદ્ધ પદની આરાધના સિદ્ધત્વની પ્રાપ્તિ માટે કરવાની છે. સિદ્ધ પદની આરાધના કરીએ પણ અસિદ્ધ બનાવનારા સંસારમાંથી આપણે જો ઉપર ન ઉઠીએ અને સિદ્ધત્વના માર્ગે જો આપણે આગળ ન વધીએ તો સમજવું જોઈએ કે આપણી સિદ્ધ પદની આરાધના અધૂરી આરાધના રહી જશે. અનંત સિદ્ધોને આજે નજર સામે લાવીને એમનું ધ્યાન ધરવાનું છે. અહીં તો એક જ બતાડ્યા છે, આ સિદ્ધ શિલાની ઉપર એક જ પ્રતીક છે સિદ્ધનું, પણ લાલ વર્ણની અંદર એ અનંત સિદ્ધો દેખાવા જોઈએ. આમ જાણે કે સાગર છે સિદ્ધોનો, ઓહો કેટલા સિદ્ધો. એ તમામ સિદ્ધોને આપણે ભાવપૂર્વકના નમસ્કાર કરીએ છીએ. એમને ભાવપૂર્વક કરેલો નમસ્કાર પણ આપણી અસિદ્ધ દશાને તોડી નાખ્યા વિના રહેની, એ નમસ્કાર કરતા આપણને આવડવો જોઈએ. અને એની સાથે આ પ્રાર્થના કે મારે પણ સિદ્ધિ જોઈએ છે, આપ મને સિદ્ધિ આપો. શું મેળવ્યું છે સિદ્ધોએ? એક વખત એમણે જે મેળવ્યું છે કોઈ દિવસ એમનું એ પાછું ગયું નથી. મારે પણ એવો આનંદ જોઈએ છે, એવું સુખ જોઈએ છે, એવી શાંતિ જોઈએ છે જે એક વખત મને મળી જાય પછી એ પાછી ચાલી ન જાય. આ દુનિયાની અંદર બધું નાશ પામે છે, વિનાશી આ વિશ્વની અંદર અવિનાશી સ્થાન અને અવિનાશી તત્વ જો કોઈ હોય તો તે એક જ સિદ્ધ પદ છે. સિદ્ધનો મુખ્ય ગુણ અવિનાશીતા કીધેલું છે. વિશેષ આવશ્યક ભાષ્યની અંદર પંચ પરમેશ્વરના વિશિષ્ટ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં એક એકના અદભુત ગુણો બતાડ્યા છે. અરિયંતનો ગુણ બતાડ્યો મગ્ગો, માર્ગદર્શકતા. અરિયંત એ માર્ગદર્શક છે, એ પોતે સ્વયં પણ પોતે માર્ગરૂપ છે. અરિયંતના બતાડેલા માર્ગે ચાલોને તમારું કલ્યાણ થાય તો હકીકત છે, પણ એના માર્ગે નહીં, ખાલી અરિયંત પોતે જ તમારા માટે માર્ગરૂપ બની જાય. તમે અરિયંતને પકડી લો ને તમારું કામ થઈ જાય. અરિયંતના માર્ગની આરાધના તો ખરી, માત્ર અરિયંતની આરાધના પણ આપણા માટે માર્ગ બની જાય આગળ વધવા માટેનો. એનો મુખ્ય ગુણ બતાડ્યો વિશેષ ભાષ્યમાં મગ્ગો. પછી સિદ્ધનો ગુણ બતાડ્યો મગ્ગો અવિપણાસો,
અવિનાશીતા એ સિદ્ધનો ગુણ છે. વિશ્વના તમામ પદાર્થો વિનાશી છે, એવા વિનાશી આ વિશ્વની અંદર અવિનાશી તત્વ જો કોઈ હોય તો તે આ સિદ્ધ ભગવંતો છે. એમની એમની અવિનાશીતા એમણે સિદ્ધ કરી લીધી છે. એ હવે કોઈ દિવસ નાશ નહીં પામવાના. એમનું આત્મદ્રવ્ય જેવું છે એવું જ રહેવાનું, એમાં કોઈ પરિવર્તન હવે નહીં આવવાનું. દુનિયામાં બધી જ ચીજોમાં પરિવર્તન આવે, સિદ્ધોમાં કોઈ દિવસ કોઈ પરિવર્તન નહીં. દુનિયાના તમામ પદાર્થો નાશ પામે, સિદ્ધોનો કોઈ દિવસ વિનાશ નહીં. બધેથી તમારે પાછા વળવું પડે, પણ સિદ્ધ શિલા ઉપરથી કોઈ દિવસ પાછા વળવાનું. 14 રાજલોકની યાત્રા કરીને છેક 5 અનુત્તર સુધી પણ પહોંચી જાઓ, તમે સર્વાંગ સિદ્ધ વિમાનમાં પણ પહોંચી જાઓ, ત્યાં ત્યાં એકદમ ઉચ્ચ કક્ષાના દેવતા આવી શકો. અને એ પણ કેટલા દીર્ઘકાળના, 33,000 સાગરો ફમ. પણ આટલા બધા દીર્ઘકાળના અને સર્વોત્કૃષ્ટ સુખોનો પણ આખરે અંત ખરો. એક જ તત્વ એની ઉપર એવું છે કે જ્યાં આગળ પહોંચ્યા પછી ત્યાંથી કોઈ દિવસ પાછા વળવાનું નહીં, એનો કોઈ દિવસ અંત જ નહીં. તમે ઘણા માણસોને જાતિસ્મરણ જ્ઞાન થતું હોય છે, અત્યારે પૂર્વભાવનું જ્ઞાન થતું હોય છે, ઘણાને જોયા છે. મને પણ એવી વ્યક્તિઓ મળેલી છે જેને પોતાની જાતિસ્મરણનું જ્ઞાન થઈ ગયું હોય, ઘણાને થઈ જતું હોય છે. જાતિસ્મરણનું જ્ઞાન થાય, લોકો કહેતા હોય છે કે ગયા ભાવમાં હું અમુક જગ્યાએ હતો, કે ભાઈ હું પાટણમાં હતો, ત્યાં આગળ અમુક શેરીમાં રહેતો હતો, ત્યાં મારું ઘર છે, ત્યાં મારે છોકરા છે, આમ છે તેમ છે, આવી જાત જાતની વાતો કરે. એક ભાઈને ચાણસમામાં જાતિસ્મરણ જ્ઞાન થયું, એણે કીધું કે ગયા ભાવમાં હું વિરમ ગામમાં હતો અને ત્યાં આગળ ફલાણી કોડમાં અમે રહેતા હતા, ત્યાં મારું ઘર હતું, એને લઈ જવામાં આવ્યું, એને પોતાના પૂર્વભાવના સગા સંબંધીઓને ઓળખી નાખ્યા, બધું કર્યું. એમ જાત જાતના જાતિસ્મરણ જ્ઞાનના દ્રષ્ટાંતો આજે બને છે. એમાં લોકો કહે છે કે ગયા ભાવમાં હું અહીં હતો, કે અહીં હતો, કે અહીં હતો, કે અહીં હતો, કે અહીં હતો અને ત્યાંથી આવ્યો. પણ આજ સુધીમાં કોઈ એવું જાતિસ્મરણનું દ્રષ્ટાંત તમને સાંભળવા મળ્યું છે, જોવા મળ્યું છે કે જેણે એમ કીધું હોય કે હું ગયા ભાવમાં સિદ્ધશિલા ઉપર હતો અને ત્યાંથી હું પાછો આવ્યો છું? બીજા બધેથી આવનારા આપણને મળે છે. ગયા ભાવમાં હું પોપટ હતો એવું કહેનારા પણ મળ્યા છે મને. ગયા ભાવમાં હું વિરમગામમાં હતો, ગયા ભાવમાં હું પાટણમાં હતો, ગયા ભાવમાં હું ચાણસમામાં હતો, અને એ સાચી પણ ઠરી છે બાબતો તપાસ કરતા, એવા જાતિસ્મરણ જ્ઞાન થયા છે. પણ હજી સુધી ક્યાંય કોઈ એક દ્રષ્ટાંત દુનિયામાં એવું નથી બન્યું જેણે એમ કીધું કે ગયા ભાવમાં હું સિદ્ધ હતો અને પછી પાછો સંસારમાં આવ્યો. કારણ કે બધેથી પાછા ફરવું પડે છે. સિદ્ધત્વ એક એવી ચીજ છે કે ત્યાંથી કોઈ પાછું ફરતું જ નથી. માટે જ મેળવવા જેવું સ્થાન આ એક જ છે. સિદ્ધા સિદ્ધિ મમની સંતુ, એ જ આપણી પ્રાર્થના બની જવી જોઈએ. મારે સિદ્ધત્વની પ્રાપ્તિ જોઈએ કે બીજું કઈ નહીં, ગમે એટલું મેળવું પણ આખરે ત્યાંથી પાછા વળવાનું, એવા તકલાદી સુખો મને નથી ખપતા જે કાયમ ટકવાના જ નથી. મારે તો એવું જોઈએ છે જે એક વખત મેળવ્યા પછી કોઈ દિવસ જાય નહીં. એક જંગલની અંદર એક સિંહ રહેતો હતો. સિંહ જ્યાં સુધી સશક્ત હતો ત્યાં સુધી ઘૂમતો રહ્યો જંગલમાં, જાત જાતના શિકારો કરતો રહ્યો, અને એમ કરતા કરતા એક ગરડો થયો, માંદો પડ્યો, અશક્ત બન્યો. હવે એ શિકાર શોધવા માટે જંગલમાં જઈ શકતો નથી, લાચાર થઈ ગયો, શું કરવું હવે? અને ભૂખ્યા તો કેવી રીતે રહેવાય, ક્યાંકથી બી શિકાર તો લાવવો જ જોઈએ, શોધવો જ જોઈએ. એક દિવસ અશક્તપણે પણ આમ ફરતો ફરતો જંગલમાં જતો હતો, એમાં અચાનક એની નજર પડી ગઈ, જંગલમાં એક રુદ્રાક્ષની માળા મળી ગઈ, અને મોટા મોટા મણકાવાળી કોઈક બાવાની પડી ગઈ હશે. અને આ રુદ્રાક્ષની માળા જોઈને એના મગજની અંદર એક આઈડિયા સૂજ્યો. એણે તરત જ રુદ્રાક્ષની માળા ઉપાડી લીધી. એક ગુફા હતી, ગુફાની બહાર જગ્યા હતી મોટી શિલા, એની ઉપર બેઠો રસ્તાથી સહેજ જ આગળ દૂર ત્યાં બેસી અને રુદ્રાક્ષની માળા લઈને આમ બેઠો. થોડીક વાર થઈને ત્યાંથી કોઈ પશુ નીકળે એટલે તરત જ આ બોલાવે સિંહને, અલે ભાઈ આવો, હવે તો બસ ભગવાનનું તેડું આવ્યું છે, રાહ જોઈને બેઠો છું, ભગવાન ક્યારે બોલાવે, બસ આજો ભગવાનનું નામ લઉં છું, આવો ભાઈ આવો, બે ઘડી બે ધર્મની કંઈક વાત કરીએ. એવી આમ સફાઈ બંધ વાત કરે, અને બિચારા ભૂરા પ્રાણીઓ એમ સમજે છે કે ચલો હવે કંઈક ધર્મની વાત કરવાની વાત કરે છે, એટલે જાય એની પાસે ધર્મની વાત કરવા. જેવો નજીક જાય એટલે શિકાર કરીને ઓયા કરી જાય, ફાડી ખાય, ગુફામાં લઈ જઈ ફાડી ખાય, વળી પાછું બીજે દાડે બહાર આવીને બેસે. માળા રુદ્રાક્ષની હાથમાં હોય, આનો રોજનો ધંધો થઈ ગયો લોકોને ઠગવાનો. ભોળી ભોળી એ જીવ સૃષ્ટિ એને આવી આવી વાતો કરે, રુદ્રાક્ષની માળા બતાડે, લોકો એની વાતોમાં આવી જાય, જાય ત્યાં આગળ જે પ્રાણીઓ એને ઓયા કરી જાય. આમ કરતા ઘણા દિવસ ચાલ્યું. એક દિવસ એક શિયાળ ત્યાંથી આમ પસાર થતો હતો, શિયાળ ચાલ્યો જતો હતો અને તરત જ આ સિંહની નજર પડી. સરસ મજાનું શિયાળ હતું એટલે તરત જ સિંહે કીધું, અલ્યા એ ભાણા, તું તો મારો ભાણો કહેવાય, આવો બા અહીં આવો, આપણે બે ઘડી ધર્મની વાત કરીએ, હવે તો બસ ભગવાનનું તેડું આવ્યું છે, આ માળા લઈને બેઠો છું, આવો ને કંઈક વાત કરીએ. શિયાળ બહુ ઉસ્તાદ હતું, લુચ્ચું હતું. એણે જોયું કે આ વળી મારા મામાને ધર્મની વાત ક્યાંથી સૂજી, આખી જિંદગી ફાડ ફાડ કરવાનો જ ધંધો કર્યો છે અને એ વળી ધર્મની વાત કરે, કંઈક નાટક હોવું જોઈએ. એટલે એકદમ તરત એ એની વાતમાં આવી ન ગયું, એ ઉભું રહી ગયું. ઉભું રહીને એને આખી આમ ચારે બાજુ નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ કરીને એને એક વસ્તુ તારવી લીધી. એક કે મામા, તમારી પાસે આવું તો કરો, પણ પેલા એક સવાલનો જવાબ આપો. આ અહીં રસ્તા ઉપરથી તમારી ગુફા સુધી રેતીમાંથી જેટલા પણ પ્રાણીઓ ગયા છે, એ આ રેતીની અંદર બધાના ગયેલાના પગલા પડેલા દેખાય છે, પણ કોઈ પાછા વળ્યાના આમના કોઈ પગલા દેખાતા નથી. આ બધા ગયા ક્યાં છે? ગયેલાના બધા પગલા દેખાય છે, પાછા વળેલાનું કોઈ પગલું દેખાતું નથી. આ બધા ક્યાં ગયા? કે એનો જા ખાઈ ગયા અને હવે મારો શિકાર કરવો છે? તમે તમારો ધર્મ કર્યા કરો, હું મારા ધર્મના રસ્તે પડું છું. કે શિયાળ હાલતું થઈ ગયું. હા, સિંહની ગુફા બાજુ ગયેલાના બધા પગલા દેખાતા હતા, પાછા વળેલાના એક કે નહીં. અનંતકાળનો ઇતિહાસ તપાસો, સિદ્ધત્વના માર્ગે ગયેલાના પગલા બધાના દેખાશે. સિદ્ધશિલામાંથી પાછા આવેલાના કોઈ પગલા જોયા તમે? આ મહાપુરુષે આવી સાધના કરી અને એમનો આત્મા સિદ્ધ બની ગયો. આ મહાપુરુષે આવી સાધના કરી અને એમનું કલ્યાણ થઈ ગયું. આ મહાપુરુષે આવી આરાધના કરી અને એમના બંધનો તૂટી ગયા. આ ઇતિહાસની અંદર, શાસ્ત્રોની અંદર અનેક આત્માઓ સિદ્ધ થયાના દ્રષ્ટાંતો મળશે, પણ કોઈ શાસ્ત્રમાં, કોઈ દ્રષ્ટાંતમાં ક્યાંય તમે સાંભળ્યું કે આ આત્મા સિદ્ધ થયો અને સિદ્ધ થયા પછી વળી પાછો સંસારમાં આવ્યો? એવું એક દ્રષ્ટાંત નહીં મળે તમને. ગયેલાના પગલા દેખાશે, પાછા વળેલાના કોઈ પગલા ક્યાંય નહીં મળે જોવા તમને. સિદ્ધત્વની આ શક્તિ છે. સિદ્ધત્વની પ્રાપ્તિ એકવાર કરી લો એ સદા માટેની બની જાય છે. માટે આપણું લક્ષ્ય છે સિદ્ધ થવું છે. આપણું નહીં, અર્યંતનું પણ લક્ષ્ય. અને એટલા માટે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિતરાશ સ્તોત્રની અંદર અર્યંતની સ્તુતિ કરતા પણ આ વાત કીધી કે હું જયારે શરણ સ્વીકારું છું ત્યારે કોનું ત્વાન તત્ફલભૂતાન સિદ્ધાન. ભગવાન, તારું શરણ સ્વીકારું છું અને તારા ફળ રૂપે તત્ફલભૂતાન, તારા ફળ સ્વરૂપ એવા જે સિદ્ધો છે એ સિદ્ધોનું હું શરણ સ્વીકારું છું. અર્યંતનું પણ ફળ છું. અર્યંત આપણને મળ્યા, પણ એ ફળ્યા ક્યારે કહેવાય? જો આપણે સિદ્ધ થઈએ તો. અર્યંત થાય, અર્યંત થવાનું પણ ફળ એ છે, અને અર્યંતના માર્ગની આરાધનાનું પણ ફળ છે સિદ્ધત્વની પ્રાપ્તિ. એનો અર્થ એ છે કે આ વિશ્વની અંદર કોઈ પણ જીવાત્મા હોય, પછી એ અર્યંતનો આત્મા હોય કે આપણા જેવો સામાન્ય આત્મા હોય, એ દરેકના જીવનની સફળતા, એના જીવનનું ફળ જો કોઈ હોય, એના જીવનનું અંતિમ લક્ષ્ય જો કોઈ હોય, એના માટે પ્રાપ્તવ્ય જે કંઈ જો કંઈ હોય, તો એક જ છે સિદ્ધત્વની પ્રાપ્તિ. ક્યારે હું સિદ્ધ થઈ જઉં છું? સારું, મારે સિદ્ધ થવું છે. આ એક જ લક્ષ્ય જેના હૃદયમાં હોય એને સિદ્ધપદની આરાધના કર્યા વિના ચાલે જ નહીં. અને સિદ્ધપદની આરાધના જે કરે એના હૃદયમાં આ લક્ષ્ય ન હોય તો પણ ચાલે નહીં. જેને સિદ્ધત્વ જોઈતું હોય એને સિદ્ધપદની આરાધના કર્યા વિના ચાલે નહીં. જે સિદ્ધપદની આરાધના કરે એને સિદ્ધત્વનું લક્ષ્ય ન હોય તો પણ ચાલે નહીં. શા માટે સિદ્ધપદની આરાધના કરવાની? આજે સિદ્ધપદની આરાધનાનો દિવસ છે. સિદ્ધ થવું છે આપણે? આપણે સિદ્ધ થવું છે? શું કામ? અહીં શું તકલીફ છે? આપણે સિદ્ધ થવું છે, અહીં શું તકલીફ છે? તો આપણે વળી સિદ્ધ થવું, અને ખબર છે સિદ્ધ થવું એટલે કે ત્યાં રમતમાં જ નથી, ત્યાં કશું નથી. શું કામ પણ સિદ્ધ થવાનું? ઉપાધિના પાર નહીં ત્યાં તો. ત્યાં ત્યાં આપણી આપણને કંઈ મળે નહીં. ત્યાં આગળ જયારે જો ચાલ્યા જઈશું, નહીં તમને પત્ની મળે તમારી, નહીં દીકરા મળે, નહીં ઘર મળે, નહીં પેઢી મળે. છૂટવું છે તો આજે છૂટી જાઓ ને આવો નહીં, કોણ ના પાડે? તો કામ ગપ્પા મારો છો ખોટા પણ. છૂટવું છે, તમને કોણે બાંધી રાખ્યા છે? છૂટવું છે તો ઘરવાળાની છૂટ છે, એ ના પાડતા જ નથી. જાઓ, એ એમ કે છે કે હવે આમાંથી અમે છૂટીએ તો સારું. વાતો કરવી છે, અમારે છૂટવું છે. કોને છૂટવું છે? માણસ, એક ગાંડો માણસ, તમને નથી કેતો ગાંડા, ગાંડા માણસ ની વાત કરું છું. એક ગાંડો માણસ એક મકાન માં ગયો, મોટા મોટા થાંભલા હતા, થાંભલા ને આમ બાસ ભીડી અને ઉભો રહી ગયો. ઉભો રહી ગયો ને પછી રાડો પાડવા માંડ્યો, મને કોઈક છોડાવો, મને કોઈક છોડાવો, મને કોઈક છોડાવો. લોકો ભેગા થઈ ગયા કે શું થયું? આ થાંભલાએ મને પકડ્યો છે, મને કોઈક છોડાવો. કે મૂર્ખા, કેમ થાંભલાએ તને પકડ્યો છે કે તે થાંભલાને પકડ્યો છે? કે કોને કોને પકડ્યા છે? આપણે છૂટવું છે તો છૂટી જાઓ, કોણ ના પાડે છે? તમે પકડીને બેઠા છો, કોઈએ તમને નથી પકડ્યા. આપણે છૂટવું જ નથી, છૂટવાની વાતો કરવી છે આપણે. આપણે સિદ્ધ થવાની વાતો કરીએ છીએ, આપણી દોડ વધુ ને વધુ અસિદ્ધ થવાના માર્ગે જ ચાલી રહી છે. આપણા પ્રયત્નો એ માટેના જ છે. આપણે તો આપણને અસિદ્ધ બનાવનાર તત્વોથી જીવનને ભરપૂર કરવું છે, સિદ્ધત્વના માર્ગે લઈ જનાર સાધનાઓથી દૂર ને દૂર ભાગવું છે. એ છે આપણા જીવનની વાસ્તવિકતા. આપણે ભલે વાતો કરતા હોઈએ કે મારે સિદ્ધ થવું છે, ખરેખર આપણને ક્યાં સિદ્ધ થવું છે? જ્યાં પત્ની ન મળે, જ્યાં પુત્ર ન મળે, જ્યાં પરિવાર ન મળે, જ્યાં પૈસો ન મળે, જ્યાં ખાવાનું ન મળે, જ્યાં ઘર ન મળે, જ્યાં ધંધો ન મળે, જ્યાં બજાર ન મળે, જ્યાં મિત્રો ન મળે, જ્યાં કોઈ સુખના સાધનો ન મળે, જ્યાં ટીવી ન મળે, જ્યાં દાંડિયા ન મળે, જ્યાં નોરતા ન મળે, કશું ન મળે, એવા સિદ્ધત્વમાં આપણે જવું છે. મારા સાહેબ સરસ્વતીની સાધના કરીએ દિવસે પણ રાતના દાંડિયા રમવા તો જવાય ને, મને પૂછવા આવ્યા હતા. એ સરસ્વતીની સાધના કરે ત્યારે પણ હજી આ એને છૂટતું નથી અને એને સિદ્ધ થવું છે. શું કરશો, ત્યાં દાંડિયા રમવા નહીં મળે, નોરતા નહીં મળે, ત્યાં ડિસ્કો નહીં મળે, ત્યાં ઓર્કેસ્ટ્રા નહીં મળે, ત્યાં કશું નહીં મળે, ને આપણે સિદ્ધ થવું છે. વાતો કરવી છે આપણે તો સિદ્ધ થવાની, કોને સિદ્ધ થવું જ છે આપણને? હજી આપણને મહત્વ સમજાયું નથી, સિદ્ધત્વનું મહત્વ આપણને નથી સમજાયું કે એમાં શું આનંદ છે. જ્યાં કંઈ નથી છતાં આનંદ હોઈ શકે એ વાત જ આપણી બુદ્ધિમાં બેસતી નથી. આપણે શ્રદ્ધાની રીતે ઠીક છે બોલી જઈએ, સ્વીકારી લઈએ, જૈન કુળમાં જન્મ્યા છીએ, રોજ આટલા સાધુઓના વ્યાખ્યાનો સાંભળતા હોઈએ, આટલા આટલા આદર્શો હોય, તો આપણે એમ જ કહેવું જોઈએ કે મારે સિદ્ધ થવું છે, મારે મોક્ષમાં જવું છે. કોઈ દિવસ આપણે મોક્ષ એટલે શું, સિદ્ધત્વ એટલે શું, એનો વિચાર આપણે શાંતિથી કર્યો છે? એને આપણે સમજ્યા છીએ ખરા? ખરેખર મોક્ષની વાતો કરનારા મોક્ષને સમજ્યા જ નથી. મારે સિદ્ધ થવું છે એવું બોલનારા કે એવું સાંભળનારા, સિદ્ધ થવું એટલે શું, એની એને ખબર જ નથી. કઈ ક્યાં છે આપણને ખબર? કઈ ન હોય છતાં પણ આનંદ હોઈ શકે એ વાતને, એ તો અનુભૂતિનું ક્ષેત્ર છે, પણ બૌદ્ધિક રીતે પણ આપણે સમજવાનો પ્રયત્ન નથી કર્યો. કઈ ન હોય, જે વખતે તમારી પાસે તમારા કોઈ પ્રિય સ્વજનો ન હોય, કોઈ મનગમતા પ્રિય પદાર્થો ન હોય, કોઈ પણ તમે ઊભી કરેલી કે તમે મનથી સારા તરીકે સ્વીકારેલી અનુકૂળ પરિસ્થિતિ ન હોય, કંઈ જ ન હોય, અને તે છતાં પણ પરમ શાંતિ અને આનંદનો અનુભવ હોય એવું આપણે માની શકીએ છીએ, અનુભવી શકીએ છીએ? હા, અનુભવી શકીએ છીએ. બોલો, અનુભવો છો? તમે અનુભવો છો, પણ વિચાર નથી કર્યો. ગસગસાટ ઊંઘી ગયા હો રાતના નિરાંતે, એકદમ શાંત, સાઉન્ડ સ્લીપ, શાંત નિદ્રા આવી ગઈ હોય. હવે એ વખતે ગસગસાટ ઊંઘમાં હો, તે વખતે તમારી પત્ની તમારી પાસે હોય કે ન હોય કઈ ખબર છે તમને? તમારા દીકરા તમારી પાસે છે, તમારી તિજોરી તમારી પાસે છે, પાંચે ઇન્દ્રિયમાંથી એક ઇન્દ્રિય રેડિયો છે, ટીવી જોઈ રહ્યા છો, અત્તર સૂંઘી રહ્યા છો, જાત જાતના ટેસ્ટ કરી રહ્યા છો, કોઈ કોમળ સ્પર્શ તમને છે, એકલા તમે તમારા પલંગમાં સૂતા છો, કોઈ કહેતા કોઈ તમારી સાથે નથી, પાંચે ઇન્દ્રિયના એક વિષય સુખના સાધન નથી, કોઈ મનગમતી પરિસ્થિતિ નથી, કંઈ કહેતા કંઈ તમારી પાસે નથી, નથી તમે વાંચન કરતા, નથી તમે શ્રવણ કરતા, નથી તમે કોઈ દર્શન કરતા, નથી કંઈ તમે આસ્વાદન કરતા, નથી કંઈ તમે કંઈ સુગંધ લેતા, કોઈ નથી તમારી પાસે સ્વજન, નથી કોઈ પ્રિય પદાર્થ, કાંઈ જ નથી. જાણે આ દુનિયાને તમે ભૂલી ગયા છો, માની લો કે દુનિયા છે જ નહીં, એવા ગસગસાટ ઊંઘમાં છો તમે કે મરી ગયા કે જીવતા બધું સરખા જેવું છે. પણ તે છતાં એ ઊંઘ, શાંતિની ઊંઘ જે આવી જાય એમાં પણ કોઈ આનંદ છે? સવારે ઉઠો ત્યારે આમ મજા આવે કે આજ બહુ સરસ ઊંઘ આવી ગઈ, બહુ શાંતિ થઈ ગઈ, આનંદ આવ્યો. એટલે કંઈ નહોતું ને છતાં તને શાંતિ, કંઈ નહોતું છતાં આનંદ હોય? માણસ વિચાર કરે છે ખાવાનું ન હોય તો મજા કેમ આવે, કોઈ સ્વજન ન હોય ત્યાં વળી આનંદ કેવી રીતે હોય છે? કે હોઈ શકે, તારો અનુભવ છે, હોઈ શકે. જો એકદમ સ્થૂળ ભૂમિકાએ પણ ગસગસાટ ઊંઘમાં કંઈ ન હોવા છતાં જો આનંદ અનુભવી શકાતો હોય, દેહની ભૂમિકાએ છીએ તે છતાં પણ જો બહારની દોડધામ ઓછી થઈ ગઈ, શાંત થઈ ગઈ, પાંચે ઇન્દ્રિયોનો વ્યાપાર બંધ થઈ ગયો, તો પણ જો આનંદનો અનુભવ થતો હોય, શાંતિનો અનુભવ થતો હોય, ફ્રેશનેસ લાગતી હોય, તો ખરેખર માત્ર ઇન્દ્રિયોનો વ્યાપાર નહીં, મનનો વ્યાપાર બંધ થઈ જાય, શરીર શાંત થઈ જાય, ઇન્દ્રિયો શાંત થઈ જાય, બધાથી ઉપર ઉઠીને આત્મિક ભૂમિકાએ જો આપણી ચેતના સ્થિર થઈ જાય તો કેટલો આનંદ, કેટલી શાંતિ, કેટલી ફ્રેશનેસ મળી જાય ત્યાં આગળ. કંઈ ન હોય તે છતાં પણ અખૂટ આનંદનો ખજાનો તો સાચો ત્યાં જ છે, અને માટે મારે સિદ્ધ થવું છે. સમજ્યા છો? ફરક એટલો જ છે, કંઈ આગળ ઊંઘમાં આપણી ચેતના પણ સુષુપ્ત બની જાય છે, ત્યાં આગળ કંઈ નથી અને સાથે ચેતના જાગ્રત છે, છતાં આનંદનો અનુભવ છે. આ બધું એટલા માટે જોઈએ છે કે આપણને કંઈક રોગ લાગુ પડ્યા છે, માટે આ બધી ચીજોની જરૂર પડે છે. રોગ જ ન હોય તો પછી ટીબી થાય તો શીરો ખાવાનો મળે, એટલા માટે ટીબી થાય એ સારું ને. ખાંસી થાય તો પેપ્સ કે સ્ટ્રેપ્સિલ્સ કે એવી કોઈ મીઠી ગોળીઓ ચગાડવાની મળે, માટે ખાંસી થાય તો સારું ને. પણ આવી ગોળી પછી નહીં મળે ખાંસી નહીં થાય તો ડોક્ટર નહીં આપે, તો ગેર ગઈ ગઈ, એટલા માટે ખાંસી ને હેરાન કરી. આ ગોળી તો એટલા માટે છે કે પેલો રોગ લાગુ પડ્યો છે માટે, ટીબી છે માટે શીરો, પણ શીરો મળે છે માટે ટીબી થાય સારું કહેવાય નહીં. આ બધી ચીજની જરૂરિયાત એટલા માટે છે કે ઇન્દ્રિયોના રોગ લાગુ પડ્યા છે, ભોગની વાસનાઓ જાગેલી પડી છે અંતરમાં, અને એટલા માટે આ જરૂર પડે છે. એ જો રોગ જ ટળી જાય તો પછી કોને જોઈએ છે આ બધું? કઈ જોઈતું નથી, છતાં પણ મજા છે, અમને આનંદ છે. માટે અમે એવી સ્થિતિ ઈચ્છીએ છીએ કે અમને સિદ્ધત્વની પ્રાપ્તિ થઈ જાય તો સારું, અમારે સિદ્ધ થવું છે. સિદ્ધ થવું છે? સિદ્ધ થવું છે? શું કામ? શું કામ સિદ્ધ થવું છે? કયો તો હવે કયો? અહીં નથી તમે ફ્રેશ? જઈને છૂટવું છે એ થોડોક ટાઈમ પણ છૂટવાનો અભ્યાસ કરે કે નહીં? જેને ખરેખર સિદ્ધત્વના આનંદની ઝંખના જાગી ગઈ છે અને સિદ્ધત્વની પ્રાપ્તિ કરવી છે એને માટે જ સામાયિકનું પાલન બતાડ્યું છે જ્ઞાની પુરુષોએ. સામાયિક એટલે બીજું કંઈ જ નથી, અલ્પકાળ માટે સિદ્ધત્વની પ્રેક્ટિસ, એનું નામ સામાયિક. 48 મિનિટ માટે પાંચે ઇન્દ્રિયમાંથી કોઈ પણ ઇન્દ્રિયનો, કોઈ પણ પદાર્થની, કોઈ પણ મનગમતા વિષય સુખો નહીં, કોઈ પણ સુખના સાધનો નહીં, કોઈ પણ સ્વજનો નહીં, કોઈ પણ માધ્યમ નહીં, કંઈ જ નહીં, અને તે છતાં આનંદનો અનુભવ સામાયિકમાં કરતા જેને આવડે એ સિદ્ધત્વનું મહત્વ સમજી શકે. 48 મિનિટનું સામાયિક એટલે બીજું કંઈ જ નથી, ટેમ્પરરી સિદ્ધત્વની પ્રાપ્તિ છે. સામાયિકમાં શું કરવાનું? શું કરવાનું સામાયિકમાં? માળા ગણવાની. માળા ત્યાં નહીં મળે ગણવા માટે, પછી શું કરશો ત્યાં બેઠા બેઠા? ત્યાં ચોપડી નહીં મળે, ત્યાં માળા નહીં મળે. જોકે સામાયિકમાં સિવાય માળા ને ચોપડી બીજી તો પ્રવૃત્તિ તમે કરો જ નહીં. સામાયિકમાં વાતો તો કરો જ નહીં તમે, સામાયિકમાં ઘરમાં ક્યાંય ધ્યાન તો આપો જ નહીં તમે, સામાયિકની અંદર બીજી તો કોઈ પ્રવૃત્તિ કરવાની હોય જ નહીં. પણ છતાં પ્રવૃત્તિ કરો, કરો તો ક્યાં માળા ગણો, ક્યાં ચોપડી વાંચો, સ્વાધ્યાય કરો, એ સિવાયની તો કોઈ પ્રવૃત્તિ શ્રાવક કરે જ નહીં સામાયિકમાં. પણ ખરેખર જેને સામાયિકનો અનુભવ કરવો છે, સમત્વ, સમત્વની ભૂમિકાને જેને સિદ્ધ કરવી છે એને સામાયિક એટલે આ કરવું પડે કે એમાં વાંચવાનું પણ નહીં, માળા પણ નહીં, કંઈ પણ નહીં, અનંતા સિદ્ધ ભગવંતોનું એ ધ્યાન કરતા કરતા એવા લીન થઈ જવાનું કે બે ઘડીને માટે આપણે ભૂલી જઈએ કે હું એટલે ચિનચંદ્ર વિજય છું, હું માટુંગામાં અત્યારે રહું છું, આ ઉપાશ્રય છે, ઉપર મારું આસન છે, મારી જગ્યાએ મારી પાસે આટલા પુસ્તકો છે, મારી પાસે આ છે, મારી પાસે આટલા લોકો આવે છે, બધું ભાન ભૂલી જાય, હુંનું ભાન ભૂલી જવાની સાધના, એનું નામ છે સિદ્ધત્વની આરાધના. કારણ કે સિદ્ધોની વિશેષતા એક જ છે, સિદ્ધો અશરીરી છે, અનામી છે અને અરૂપી છે. સિદ્ધ પદની આરાધના કરીએ એટલે નામ અને રૂપનો મોહ છૂટવો જોઈએ. કારણ કે સિદ્ધને કોઈ નામ નથી અને સિદ્ધને કોઈ રૂપ નથી, એમને કોઈ શરીર નથી, કોઈ દેહ નથી. સિદ્ધ પદની આરાધના કરી અને શરીર ઉપરની મૂર્છા ન તૂટે, અનામી અને અરૂપીપણાના આનંદનો અનુભવ કરવો છે તો નામ અને રૂપના બંધનોથી મુક્ત થવાની સાધના કરવી જોઈએ. નામનો મોહ તૂટવો જોઈએ અને રૂપનો મોહ તૂટવો જોઈએ. સિદ્ધ પદની આરાધના કરવાની એટલે આ. કમસે કમ સંપૂર્ણપણે ન તૂટે તો 48 મિનિટને માટે આપણે આપણા નામને ભૂલી જવાનું છે. આપણે આપણા અસ્તિત્વને, આપણને કર્મ દ્વારા મળેલો આ એક જે દેહ છે, એ દેહને મળેલો એક જે આકાર છે, એનું એક જે રૂપ છે, એ આકાર, રૂપ, દેહ, નામ આ બધાને ભૂલી જવાનું છે. કારણ કે નામ પણ કોનું છે? દેહનું છે. આ દેહ અહીં પૂરો થઈ જશે એટલે આ નામ પણ અહીં, નવો દેહ મળશે ત્યાં નામ પણ નવું આવશે, એટલે આ નામ પણ કાયમ ટકવાનું નથી, આ શરીર પણ કાયમ ટકવાનું નથી, આ રૂપ પણ કાયમ ટકવાનું નથી. જે કાયમ ટકવાનું નથી એવું નામ, એવું રૂપ, એવો દેહ, એ બધાથી પર થઈને જે કાયમ ટકનારું તત્વ છે મારા આત્માની શુદ્ધ ચેતના, બસ એમાં લીન થવાનો મારે અભ્યાસ કરવો છે, એનું નામ છે સામાયિકની સાધના. પુણ્યો શ્રાવક બીજું કંઈ જ નહોતો કરતો, આ જ કામ કરતો હતો 48 મિનિટને માટે. પુણ્યો તો આવે જ ને, છૂટકો નથી. આ પુણ્યાને ભૂલી ગયા છીએ એમાંથી જ આ બધી ઉપાધિ થઈ છે કે હજારો સામાયિક થઈ જાય છે, પણ આપણા આપણા સામાયિક ના હજી કોઈ ઠેકાણા નથી. કઈ રીતે સામાયિક કરવાનું? જેને કાયમ માટે એ સ્થાન પ્રાપ્ત કરવું છે, અલ્પકાળ માટેનો આપણો પ્રયત્ન છે, પ્રયત્ન તો કરો કે 48 મિનિટને માટે મારે કોઈ સાંસારિક પ્રવૃત્તિમાં મારે મારા મનને જવા દેવું નથી. ઘરમાં જે થવાનું હોય તે થાય, ધંધાનું જે થવાનું હોય તે થાય, સ્વજનોનું જે થવાનું હોય તે થાય, ઘરવાળીનું જે થવાનું હોય તે થાય, દીકરાનું જે થવાનું હોય તે થાય, અત્યારે એ બધાથી હું પાછો વળી ગયો છું, બધાથી મુક્ત બની ગયો છું, કોઈની સાથે મારે કંઈ લેવા દેવા નથી. એથી આગળ વધીને મારા નામનું જે થવાનું હોય તે થાય, મારા રૂપનું જે થવાનું હોય તે થાય, મારે કંઈ એ બધાથી પર થઈને મારી જે શુદ્ધ ચેતના છે, નિર્મળ ચેતના છે, બસ એ ચેતનાની અંદર મારે સ્થિર થવું છે. આ જાગૃતિ જેટલી આપણી આવશે એટલી આપણી સિદ્ધ પદની આરાધનાનું સેમ્પલ આપણે ચાખી શકશું સિદ્ધત્વનું, અને થઈ શકે છે, શક્ય છે. એમ નથી જ્ઞાની પુરુષોએ કીધું છે કે આ સંસારની અંદર રહીને પણ દેહાતીત અવસ્થાની અનુભૂતિ થઈ શકે, દેહ ભાનને ભૂલવું પડશે, નામ અને રૂપના મોહથી ઉપર ઉઠવું પડશે, અનામી અને અરૂપી એવી જે આત્માની સહજ અવસ્થા છે સહજ અવસ્થાને સ્પર્શવી પડશે. સિદ્ધ પદની આરાધના કરવાની એટલે આ કામ કરવાનું છે. ઓમ રેમ નમો સિદ્ધાણમ એ માળા ગણો અને અનંતા સિદ્ધોને આજે પ્રાર્થના કરજો કે હે અનંતા સિદ્ધ ભગવંતો, આપને કરેલા આ નમસ્કાર દ્વારા મારા નામનો મોહ છૂટી જાઓ, મારા રૂપનો મોહ છૂટી જાઓ, આ નામ અને રૂપના મોહમાંથી મને મુક્ત થવાની શક્તિ આપો, એટલા માટે હું આજે આપની સાધના કરી રહ્યો છું. કારણ કે આપે વિરલ સિદ્ધિને પામેલા છો, મારે પણ એ જ વિરલ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, નામના અને રૂપના બંધનોમાં અટવાવું પડે મને મંજૂર નથી, એટલા માટે હું આજે આપના શરણે આવ્યો છું, આપના ચરણે આવ્યો છું. હે અનંત સિદ્ધ ભગવંતો, આપ કૃપા કરો, મને એવું બળ આપો કે જેના દ્વારા હું પણ આ નામ અને રૂપના બંધનોથી, એના મોહથી ઉપર ઉઠી શકું. આજે આ પ્રાર્થના કરવાની છે. અનંતા સિદ્ધો આપણા પરમ ઉપકારી છે, એ સતત આપણને ધ્રુવના તારા જેવા બનીને દિશા સૂચન કરી રહ્યા છે. એક એમનો પહેલો ઉપકાર અને સિદ્ધ ભગવંતોનો બીજો પણ એક મહાન ઉપકાર છે. જૈન દર્શનની એક એવી દ્રઢ માન્યતા છે, એનો એક એવો સિદ્ધાંત છે કે કોઈ પણ એક આત્મા સાધના કરતા 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 જ્યારે સિદ્ધત્વની પ્રાપ્તિ કરે, એ સિદ્ધ થાય, ત્યારે એક આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે, સૂક્ષ્મ નિગોદમાંથી બાહ્યમાં આવે, વ્યવહાર રાશિની અંદર અનંતકાળથી અનંત આત્માઓ સૂક્ષ્મ નિગોદની અંદર અવ્યવહાર રાશિમાં, કે જ્યાં આગળ કોઈ વ્યવહાર નથી, માત્ર એનું અસ્તિત્વ જ છે, બાકી તો મૂર્છિત પડેલી છે ચેતના, એની ઉપર કોઈ આલંબનો અસર કરી શકે નહીં, કોઈ તત્વ એને અસર કરી શકે નહીં, એની કોઈ ભૂમિકા જ ન હોય એવી અત્યંત સુષુપ્ત અને મૃતપ્રાય ચેતનાની અંદર અનંતકાળથી આત્માઓ પડેલા છે સૂક્ષ્મ નિગોદમાં. એ સૂક્ષ્મ નિગોદમાંથી વ્યવહાર રાશિમાં, કે જ્યાં આગળ એને કોઈ પણ આરાધનાના અવલંબનો મળી શકે, કામ લાગી શકે, એવા વ્યવહારોની વચ્ચે આવે, વ્યવહાર રાશિની અંદર જીવ આવે, ત્યાર પછી જેને માટે અર્યંત પણ ઉપકારી બને. સૂક્ષ્મ નિગોદમાં પડેલા જીવને અર્યંત પણ કંઈ ઉપકારી બની શકતા નથી, અર્યંત પણ એની ઉપર કોઈ ઉપકાર કરી શકતા નથી, અર્યંત પણ એને માટે ઉપકારી છે જે વ્યવહાર રાશિમાં આવ્યો છે તે. અને જીવ વ્યવહાર રાશિમાં ક્યારે આવે, એને માટેનો એક નિયમ છે કે એક આત્મા સંસારમાંથી જ્યારે સિદ્ધત્વની પ્રાપ્તિ કરે, મોક્ષમાં જાય, ત્યારે એક આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે, એક આત્મા સિદ્ધ થાય ને એક આત્મા બહાર આવે, એટલે સંસારનું બેલેન્સ બરોબર રહ્યા જ કરે, ઉપર જેમ જેમ ગયા કરે એમ ભાઈ અહીં ભરાવો થયા કરે, કોઈ દાડો આનો અંત જ નહીં. પણ આનો અર્થ એ થયો કે આપણો આત્મા આજે વ્યવહાર રાશિમાં આવ્યો છે, આજે એને ભગવાન મળ્યા છે, ભગવાનનું શાસન મળ્યું છે, એનો ધર્મ મળ્યો છે, ધર્મ સમજાવનારા સદગુરુઓ મળ્યા છે, સાધના કરવા માટે અનુકૂળ ચતુર્વેદ સંઘ મળ્યો છે, જે કંઈ પણ આલંબનો મળ્યા છે અને એ આલંબનોની વચ્ચે વ્યવહારમાં જે કંઈ આપણે જીવન જીવી શકીએ છીએ એ આપણે વ્યવહાર રાશિમાં આવ્યા માટે. પણ આપણે વ્યવહાર રાશિમાં ક્યારે આવ્યા હશું? કોઈક એક આત્માએ સિદ્ધ થવાનો પુરુષાર્થ કર્યો હશે તો આપણે આવ્યા, જો એ આત્માએ સિદ્ધ થવાનો પુરુષાર્થ ન કર્યો હોત તો આજે પણ આપણે નિગોદમાં આપણને અર્યંત મળ્યા ન હોત, ને મળ્યા ન હોત માટે ફળ્યા પણ ન હોત. જે કંઈ મળ્યું છે એ કોના થકી? કોઈક એક આત્મા સિદ્ધ થયો જ્યારે આપણે નીકળ્યા હશું, ત્યારે પણ કોઈક એક આત્મા સિદ્ધ થયો હશે માટે આપણે આવ્યા હશું. તો આપણને અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં લાવનાર જો કોઈ હોય તો તે કોઈક સિદ્ધનો આત્મા છે, અને એ આપણો કેટલો ઉપકારી બની જાય. સિદ્ધનો આ એક બીજો મહત્વનો ઉપકાર છે. પહેલો ઉપકાર એ દિશા સૂચન કરે છે ધ્રુવના તારા જેવા બનીને, એ પણ એક એમનો ઉપકાર છે. પણ એ ઉપકાર પણ પછી ધ્રુવનો તારો પણ આપણને ક્યારે દેખાય? આ સિદ્ધો મને બોલાવી રહ્યા છે, ગતાગમ ક્યારે આવે? આપણે વ્યવહાર રાશિમાં આવ્યા હોઈએ તો. માટે સૌથી પ્રથમ ઉપકાર આપણી ઉપર જો કોઈએ કર્યો હોય તો અર્યંતે પણ પછી કર્યો છે, માર્ગ આપણને બતાડીને ઉપદેશ આપીને. અર્યંતનો ઉપકાર પણ પછી છે. આપણી ઉપર સૌથી પહેલો ઉપકાર હોય તો તે સિદ્ધોનો છે. કોઈક આત્મા સિદ્ધ થયો માટે આપણે વ્યવહાર રાશિમાં આવ્યા, વ્યવહાર રાશિમાં આવ્યા પછી અર્યંત આપણા માટે કામયાબ બન્યા, પછી અર્યંતનો આપણને માર્ગ મળી શક્યો. માટે અર્યંતનો ઉપકાર પણ પછી પેલો છે, આપણી ઉપર સિદ્ધનો ઉપકાર. આવા એ સિદ્ધ આપણા પરમ ઉપકારી છે. આજે એવા એ ઉપકારી સિદ્ધ ભગવંતનું સ્મરણ કરવાનું છે. ઓમ રીમ નમો સિદ્ધાણમ બોલીએ અને પરમ ઉપકારી એવા સિદ્ધ પરમાત્માના ચરણોમાં આપણું મસ્તક ઝૂકી જાય. આપણે એમને નમસ્કાર કરી દઈએ કે આપણે આપે કેટલો મહાન ઉપકાર કર્યો મારી ઉપર, આપણા ઉપકાર થકી જ આજે હું અર્યંતને અને અર્યંતના માર્ગને પામી શક્યો છું, નહીં તો હું અત્યારે ક્યાં હોત? માટે આપના ઉપકારનું ઋણ તો હું ક્યારેય નહીં ફેરી શકું, આટલો ઉપકાર કર્યો છે હે સિદ્ધ ભગવંતો. વળી હજી એક ઉપકાર કરી દો કે આ નામ અને રૂપના મોહમાં હજી અટવાયેલો છું, અર્યંત મળ્યા છતાં પણ એ મારા મોહના પડળોને તોડી નાખો, અનામી અને અરૂપી અવિનાશી એવા અક્ષય સ્થાનને મારે પ્રાપ્ત કરવું છે, એ માટેની મને શક્તિ આપો. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, મને એવી સિદ્ધિ આપો કે આ નામનો મોહ મને સતાવી ન જાય, મને એવી સિદ્ધિ આપો કે આ શરીરનો રૂપનો મોહ મને ક્યાંય પજવી ન જાય, આ બે થી પર થવાની અનામી અને અરૂપી અવસ્થાને અનુભવવાની શક્તિ હે અનંતા સિદ્ધો આપ મને આપો. આપ મારા ઉપકારી થયા જ છો, ઓર એક ઉપકાર હજી કરી દો. બસ આપની પાસે મારી આટલી જ પ્રાર્થના છે. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. આજનો દિવસ આ સિદ્ધ ભગવંતોના ધ્યાનમાં વિતાવજો, આજનો દિવસ આ સિદ્ધોના ઉપકારોનું ચિંતન કરવામાં જ વિતાવજો. આજનો દિવસ જયારે પણ યાદ આવે ત્યારે સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ આ પ્રાર્થનામાં વિતાવજો. અહીંથી જશો, ગાડીમાં બેસશો, રસ્તામાં બેઠા બેઠા ગપ્પા નહીં મારતા, ગાડીમાં તમારી સીટ ઉપર બેઠા બેઠા પણ સિદ્ધા સિદ્ધિ મમદી સંતુ એ કલ્પનામાં સિદ્ધ ભગવંતોને લાવીને એમને પ્રાર્થના કરતા રહેજો કે આપ મને સિદ્ધિ આપો, હું અત્યારે અસિદ્ધ દશામાં ફસાયો છું, સિદ્ધિ આપનાર જો કોઈ હોય તો મારા માટે આપ જ છો, આપ મને સિદ્ધિ આપો, આપ મને સિદ્ધિ આપો, આપ મને સિદ્ધિ આપો, સિદ્ધા સિદ્ધિ મમદી સંતુ. શું કરશો આજે? સિદ્ધ પદની સાધના કેવી રીતે કરવાની છે? અર્યંતની આરાધના કરીએ અને જેમ આપણામાં કરુણા આવવી જોઈએ એમ સિદ્ધ પદની આરાધના કરીએ એટલે નામ અને રૂપનો મોહ તૂટવો જોઈએ, આ એક દોષ નાશ પામવો જોઈએ. એક એક પદની આરાધના કરીએ અને એક દોષ નાશ પામે ને એક ગુણ પ્રગટે. અર્યંત પદની આરાધનાથી સ્વાર્થ વૃત્તિનું વિલોપન અને પરાર્થ ભાવનું પ્રગટીકરણ. સિદ્ધ પદની આરાધના દ્વારા નામ અને રૂપના મોહનું વિલીનીકરણ અને અવિનાશી પદની ઝંખના. અવિનાશી એવા સિદ્ધોની ઝંખના આપણા હૃદયમાં જાગી જાય, જગત આખું વિનાશી સમજાઈ જાય, જગતની વિનાશીતાનો ખ્યાલ આવે અને સિદ્ધોની અવિનાશીતા તરફ આપણું ધ્યાન કેન્દ્રિત થાય, સિદ્ધ પદની આરાધનાની સફળતા છે. આજે આખા દિવસ દરમિયાન ચિંતન એક જ કરવાનું છે કે જગતના એક એક પદાર્થો વિનાશી છે. હમણાં બહાર નીકળો ને જ્યાં જાઓ ત્યાં તરત જ આજે આ એક જ ચિંતનમાં આખો દિવસ વિતાવજો. જેની ઉપર નજર પડે, કોઈક આકર્ષણ થતા હોય, કોઈક મોહ પજવી જાય, ક્યાંક પણ આત્મા લલચાઈ જાય ત્યાં તરત જ એની ઉપર લેબલ વાંચવાનું, આ પણ કાયમ ટકવાનું નથી. બધું વિનાશી છે, બધું વિનાશી છે, આ પણ વિનાશી છે, આ પણ વિનાશી છે, આ પણ વિનાશી છે, આ પણ વિનાશી છે. જ્યાં નજર પડે ત્યાં વિનાશીતાનું કલંક, જ્યાં નજર પડે ત્યાં વિનાશીતાનું કલંક. સિદ્ધ પદની આરાધનાની સફળતા આમાં છે, જગતની વિનાશીતા આપણી દ્રષ્ટિમાં સ્થિર થઈ જાય, કોઈ તત્વ આપણને પછી મૂંઝવી ન શકે, ચલિત ન કરી શકે કે ના આની તરફ ખેંચાવું, કારણ કે આપણે સિદ્ધ પદના આરાધક છીએ. જ્યાં નજર પડી ત્યાં આપણને દેખાશે કે આ પણ વિનાશી છે, જગતની વિનાશીતાની જાગૃતિ આવી જાય એ સિદ્ધ પદની આરાધનાની સફળતા છે. અને અવિનાશી જો કોઈ હોય તો તે એક જ સિદ્ધો છે, એવા સિદ્ધો અને એ સિદ્ધોની સિદ્ધત્વ, એ સિદ્ધોનું સિદ્ધત્વ મને પ્રાપ્ત થઈ જાય એની ઝંખના જાગી જાય. સર્વમ ક્ષણિકમ એક માળા એની ગણજો, આજે આજે એક માળા ગણજો, આ પણ કાયમ ટકવાનું નથી, આ પણ કાયમ ટકવાનું નથી. સર્વમ ક્ષણિકમ, સર્વમ ક્ષણિકમ, સર્વમ ક્ષણિકમ, સર્વમ ક્ષણિકમ, સર્વમ ક્ષણિકમ ની એક માળા ગણો. બધું ક્ષણિક છે, ક્યાંય મૂંઝાવા જેવું નથી, ક્યાંય આસક્ત થવા જેવું નથી. અને એની સામે તરત જ બીજી એક માળા ગણજો, સિદ્ધા સિદ્ધિ મમદી સંતુ. બધું અસિદ્ધ બનાવનાર છે, સિદ્ધો સિદ્ધ બનાવનાર છે, અને માટે એવા સિદ્ધો મને સિદ્ધિ આપો, આ બીજી પ્રાર્થના કરજો. આ પણ કાયમ ટકવાનું નથી, બસ જગતની વિનાશીતા દ્રષ્ટિમાં સ્થિર થઈ જાય અને સિદ્ધોની અવિનાશીતા તરફ આપણા અંતરનું આકર્ષણ જાગી જાય તો આપણી સિદ્ધ પદની આરાધના સફળ આરાધના બનશે. આ રીતે એક એક પદની આરાધનાને સફળ બનાવવાની છે. એક બાજુ સિદ્ધોના અનંત ઉપકાર આજે વિચારવાના છે, કેમના કેટલા ઉપકારો આપણને એ વ્યવહાર રાશિમાં લાવ્યા અને આપણને એ સતત દિશા સૂચન કરી રહ્યા છે, માટે એમને નમસ્કાર. ઉપકારોનું સ્મરણ અને સિદ્ધત્વની ઝંખના સાથે સિદ્ધ પદની આરાધનાને ફળીભૂત કરવાની છે. આવી સફળતા અમને આપણને પ્રાપ્ત થાય અને આજનો દિવસ અનંત સિદ્ધો આપણા અસ્તિત્વની ઉપર છવાઈ જાય એ શુભકામના સાથે આજનું વ્યાખ્યાન પૂરું થાય છે.